તારીખ 27/12/1996 શ્રી સમયસાર ગાથા 206 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 160 મૂળ કેસેટમાં હમિંગ છે.
જ્ઞાન માત્ર આત્મામાં લીન થવું, આત્મામાં લીન થવું એટલો શબ્દ નથી લીધો. જ્ઞાન માત્ર આત્મામાં લીન થવું, લીન થઈને એ લીન થતા સંતુષ્ટ થવું અને તેનાથી તૃપ્ત થવું, એવા જ્ઞાનાનુભવથી તૃપ્ત થવું, એ પરમ ધ્યાન છે. પંડિત જયચંદ્રજીએ ભાવાર્થ લખેલા છે, મૂળ ભાવાર્થ ભંડારી ભાષામાં લખાયેલા છે, ત્યાર પછી હિન્દી ગુજરાતી એના અનુવાદ થયેલા. ધ્યાન થાય ત્યારે આવો અનુભવ થાય. સ્વરૂપ ધ્યાન, આત્મ ધ્યાન, તે પરમ ધ્યાન છે. અને એ ધ્યાન થાય ત્યારે જ્ઞાન માત્ર માં લીનતા થાય, જ્ઞાનાનુભવમાં લીનતા થાય, સંતુષ્ટતા થાય. એટલે પછી બીજું કરવાનું બધું મટી જાય. સંતોષ નો અર્થ શું છે? એમ એક માણસ જમી લે એટલે સંતોષ આવી ગઈ, એની ભૂખ સંતોષ આવી ગઈ, તરસ લાગ્યું અને પાણી મળે એટલે એની તરસ સંતોષ આવી ગઈ. પછી એને ખાવા જોઈતું નથી, ખાવાની વૃત્તિ નથી આવતી. એમ આત્મ ધ્યાનમાં જ્ઞાન માત્ર માં લીન થતા એવું અવર્ણનીય સુખ શાંતિ અનુભવ ગોચર થાય છે કે જીવ સંતુષ્ટ થઈ જાય છે. હવે એને કોઈ સુખ શાંતિ માટે કંઈક બીજું જોઈએ, કંઈક કરવું જોઈએ એ વાત રહેતી નથી. એવી તૃપ્તિ અનુભવાય છે, અતૃપ્ત દશા નથી રહેતી. એ પરમ ધ્યાન છે. ધ્યાનના સિમ્પટમ આ તો બતાવ્યા કે ધ્યાનમાં ફિલિંગ કેવી હોય, ધ્યાન કેવું લાગે, તેનાથી વર્તમાન આનંદ અનુભવાય છે. હા, અને પછી લક્ષ કહે છે, પણ એક પ્રકારનું ધ્યાન જ છે, કેમ કે પરિણતિ છે ને એમાં આનંદ બધા જ ગુણો છે, ચારિત્ર ગુણની પણ પરિણતિ છે એની અંદર. પણ પ્રથમ છે એ શુદ્ધ ઉપયોગમાં છે. મુમુક્ષુ દશામાંથી પ્રથમ ધ્યાન લાવે ત્યારે એને શુદ્ધ ઉપયોગે ધ્યાન આવે, પછી એની પરિણતિ ચાલે. તેનાથી વર્તમાન આનંદ અનુભવાય છે અને થોડા જ કાળમાં જ્ઞાનાનંદ સ્વરૂપ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પંચમ કાળ છે માટે કેવળ જ્ઞાન ન થાય એ વાત જાણવાની છે. ભાવનાના વિષયમાં એવું આવતું નથી. ભાવનાના વિષયમાં કેવળ જ્ઞાન સમીપ દેખાય છે. એટલે આચાર્ય મહારાજ પંચમ કાળમાં પણ કેવળ જ્ઞાનની અને મોક્ષની વાત કરે છે, બધા જ્ઞાનીઓ કરે છે, કેમ કે બધાને ધ્યેય મોક્ષનું છે. અને જ્યાં સાધક દશા પ્રગટ થઈ પછી મોક્ષ કાંઈ વધારે દૂર નથી. અને સાધકને ક્યાં પંચમ કાળ ચાલે એટલો કાળ મનુષ્યના સાધકપણામાં રહેવાનું છે. તમને ખબર છે 150 વર્ષ તો કાંઈ છે નહીં, આ દેહ છોડી, આ પર્યાય છોડી અને બીજે ચાલ્યા જશો, ત્યાં પણ સાધના ચાલુ રહેવાની છે. પછી અહીંયા આ ક્ષેત્રમાં આ કાળમાં તો 5મો આરો છે, બીજે તો ક્યાંય 5મા આરોનો સવાલ નથી. જ્યાં જાય ત્યાં સાધના ચાલુ છે. અને અલ્પકાળમાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થશે એવો વિશ્વાસ અને એવી ખાતરી સ્વાનુભવ થતા આવી જાય છે. કેવી રીતે આવે છે? કે જેમ કોઈને પોતાના ઘરમાંથી દાટેલું ધન નીકળે તો એને અવિશ્વાસ કેવી રીતે આવે કે આ ધન હું નહીં વાપરી શકું, મારા પોઝિશનમાં છે, સંપત્તિ મારા પોઝિશનમાં છે, હવે હું નહીં વાપરી શકું એવું એને અવિશ્વાસનું કારણ શું છે? જ્યારે જ મારો ઈચ્છા થાય ત્યારે હું વાપરીશ એમાંથી. એમ પોતાનું સ્વરૂપ પોતાના કબજામાં છે, દ્રષ્ટિના કબજામાં છે, દ્રવ્ય દ્રષ્ટિ છે, સમ્યક દ્રષ્ટિ છે, તે દ્રષ્ટિએ સમ્યક દર્શને દ્રવ્ય ઉપર કબજો લઈ લીધો છે અનંત ગુણોનો, અને એ અનંત ગુણ પાસે સર્વજ્ઞ શક્તિ પાસે કેવળ જ્ઞાનની પર્યાય તો એના અનંતમાં ભાગે છે. એટલે કેવળ જ્ઞાન અલ્પકાળમાં થઈ જશે, કરી લઈશ, કરી શકીશ, એમાં કોઈ શંકાનો અવકાશ નથી રહેતો. કૃપાળુજીને બહુ ઉગ્ર ભાવના થયેલી કે ભલે જૈન આગમમાં લખ્યું હોય કે આ કાળમાં કેવળ જ્ઞાન ન હોય, હું આ કાળમાં લઈશ, એવું એ ઉગ્રતા હતી. એટલે એમણે એમ કહ્યું કે હે પરમાત્મા, તમારા જ્ઞાનમાં અને તમારી વાણીમાં તો આવ્યું છે, ખબર છે કે આપ તમારા માટે ઉડાન ન થાય, પણ એ મર્યાદા તો આ ક્ષેત્ર પૂરતી છે. હું આ પર્યાય બીજા ક્ષેત્રમાં જઈને કેવળ જ્ઞાન લઈ આવીશ. સ્વદેહે કુંદ કુંદાચાર ગયા કે નહીં મહાપ્રજેમાં, તો ત્યાં કેવળ જ્ઞાન લઈ શકતા હતા પુરુષાર્થે. ત્યાં તો બાધાનો સવાલ નથી રહેતો, એટલું બધું જોર હતું એમ, પુરુષાર્થનું જોર ઘણો હતો. એ કેવી રીતે આવે છે? કોન્ફિડન્સ આવે છે કે જો હું સ્વરૂપમાં લીન થઈ શકું છું, સ્વરૂપ લીનતામાં રહી શકું છું, તો વધારે લીનતામાં રહીને કેવળ જ્ઞાન થાય એવી હું શું કરવા ન કરી શકું? તો મારો સ્વાધીન વાત છે. અત્યારે પણ મને જેટલી સ્વરૂપ લીનતા થાય છે એમાં કોઈ મને આડું તો આવી શકતું નથી, કેમ કે એ મારા અંતર્મુખી પરિણામ છે, ત્યાં કોઈની પહોંચ નથી. પર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મારા પુરુષાર્થમાં પહોંચ નથી એ વચ્ચે અવરોધ ઉભો કરી શકે. હું લીનતા સાધી શકું છું, કરી શકું છું, તો એ લીનતા પરિપૂર્ણ કરીને હું શું કરવા કેવળ જ્ઞાન નહીં લઈ શકો? હું શું કરવા નહીં લઉં? લઈ શકો, ભલે તમારી જીભે ધ્વનિમાં આવ્યું હોય. મારું કેવળ જ્ઞાન થવાનું છે તો ક્ષેત્ર બદલાઈ જશે. એ મર્યાદા આ ક્ષેત્ર પૂરતી આપે રાખેલી છે. ત્યાં તો ભગવાનને પ્રત્યે પ્રેમ છે એટલે તું ક્યારે બોલાવ્યા, એ મર્યાદા તું આ ક્ષેત્ર પૂરતી રાખ. મારા કેવળ જ્ઞાનને કોઈ નહીં રોકી શકાય, એટલો બધો પાવર છે અંદર. અને એ તો પોતે જ્ઞાની જાણે છે કે પુરુષાર્થ આગળ તો કુદરતને બદલવું પડે છે. બદલશે કુદરત કુદરતની રીતે. મારો પુરુષાર્થ નહીં, મારા પુરુષાર્થને કોઈ નહીં રોકી શકે, કેટલું બધું જોર હતું. ભાવના વસ્તુના સ્વરૂપ જ્ઞાનનું ઉલ્લંઘન કરીને પ્રવર્તે છે. વાસ્તવિકતા જોતી નથી કે વાસ્તવિક વસ્તુનું સ્વરૂપ આમ છે, આપણે જોતી નથી, એવી બળવાન ચીજ છે માણસ, એટલે કુદરત નમે છે એની પાસે. અને એ ભાવનાનો બહુ પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે તીર્થંકર ની ભાવના. તીર્થંકર નામ પ્રકૃતિ, તીર્થંકર ગોત્ર પ્રકૃતિ બાંધે છે. તીર્થંકર ના જીવ, તીર્થંકર નું દ્રવ હોય એવા જીવ, એમાં એવું જ છે. એમની ભાવના એવી જ ઉઠે છે કે આખા જગત ને આ માર્ગ પમાડી દો, બધા જ જીવોને. વસ્તુ સ્વરૂપ તો નથી એવું, આખું જગત આ માર્ગ પામે એવી વસ્તુ સ્થિતિ છે જ નહીં, વસ્તુ સ્વરૂપમાં નથી એ વાત. કેમ કે અનંતતા તો અભવ્ય છે, અને એથી વધારે અનંતતા ભવ્યો એવા છે કે ભવ્યને પણ આટી મારે એવા, ભવ્યથી ચડી જાય, અભવ્યથી ચડી જાય એવા ભવ્યો છે અયોગ્યતામાં. અભવ્યતાની જે યોગ્યતા છે એનાથી બળવાન અયોગ્યતા વાળા તો ભવ્યો અનંતા છે, અને એમને ખબર છે, અજાણ્યા નથી કઈ. છતાં ભાવના ઓવરટેક કરે છે વસ્તુ સ્થિતિને, જોતી જ નથી કે કોણ ભવ્ય છે ને કોણ અભવ્ય છે. બધા પામો પામો, બધા પામો, આવો સુંદર માર્ગ છે, બધાએ પામો. એવું ભાવનાનું કામ થોડું એવું છે, એને મર્યાદા નથી. ભાવના પોતે અમર્યાદિત હોવાથી બહારમાં કોઈ મર્યાદા જોઈ નથી શકતી. વાસ્તવિકતા જોવા માટે આંધળી થઈ જાય છે, એવું કામ છે ભાવના. એ સહજ હોય છે, કૃત્રિમતાથી નથી હોતી, પણ એ સહજ હોય છે. અને થોડા જ કાળમાં જ્ઞાનાનંદ સ્વરૂપ કેવળ જ્ઞાન ની પ્રાપ્તિ થાય છે. આવું કરનાર પુરુષ જ પુરુષ નામ આત્મા, એટલે સ્ત્રી પુરુષ નો ભેદ નથી આમાં. આવું કરનાર પુરુષ જ, એટલે પુરુષાર્થ કરનાર તે પુરુષ આત્મા, તે સુખ ને જાણે છે, તે સુખ ને અનુભવે છે. સ્વરૂપ લીનતા કરનાર જ સ્વરૂપના આનંદને અને સ્વરૂપના સુખને અનુભવીને જાણે છે. બીજાનો એમાં પ્રવેશ નથી. સ્વરૂપ લીનતા ન કરે એને એ સુખ કેવું હોય સમજાય નહીં, એનું જ્ઞાન એમાં પ્રવેશ ન કરી શકે. ખાલી ઓલા પ્રશ્નો પૂછતા હતા ને શુક્લ ધ્યાનના, તમારે ત્યાં એ કેવું હોય, કેમ ખબર પડે શ્રેણી ઉપસમ શ્રેણી છે કે સપક શ્રેણી છે? આ ભૂમિકામાં એ પ્રશ્ન જ અપ્રયોજન પૂછે, પણ છતાં જાણવા માંગે તો કઈ સમજાય નહીં. એ લાઈને ચડ્યા વિના સમજાય નહીં, પછી તો બીજી લાઈને ચડેલા હતા. બીજાનો એમાં પ્રવેશ નથી. ભાવાર્થ પૂરો થયો ત્યાર પછી એક શ્લોક છે 144 નંબરનો, કે હવે નાનાનુભવના મહિમાનો અને આગળની ગાથાની સૂચનાનો એક કાવ્ય એટલે શ્લોક કે છે, કળશ કે છે, કે જ્ઞાન નો અનુભવ થાય ત્યારે એનો મહિમા કેવો હોય. આચાર્ય દેવ પોતે એનો મહિમા કરે છે, અનુભવનો મહિમા આચાર્ય દેવ પોતે કરે છે. અનુભવ તો તથાગુણ સ્થાને થાય છે, તોય તે એનો મહિમા આચાર્ય દેવ કરે છે. અચિંત્ય શક્તિ સ્વયમેવ દેવ, ચિન્હ માત્ર ચિંતામણી એ શેષમાં સર્વાર્થ સિદ્ધાત્મ તયા વિધત્તે નાની કી મન્યસ્ય પરિગ્રહેણ. કારણ કે અથવા જે કારણથી આ જ્ઞાની પોતે જ અચિંત્ય શક્તિ વાળો દેવ છે, કેટલી મહિમા કરી જ્ઞાની ને દેવ કીધો. અમૃતચંદ્ર આચાર્ય જ્ઞાની ને દેવ કીધો કે પોતે દેવ છે. જ્ઞાની અવિરત સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણ સ્થાન વાળો છે એમ નથી કેતા, દેવ છે એમ કે છે. દિવ્ય શક્તિ પ્રગટ કરી છે અને સર્વજ્ઞ શક્તિનો અનુભવ કરે છે પ્રત્યક્ષ કરીને. શું સર્વજ્ઞ શક્તિનો અનુભવ કરે છે એવી ગાથા સમંતભદ્ર આચાર્ય દેવે રત્નકરંડ શ્રાવકાચારમાં 28મી ગાથા લખી છે અને ત્યાં તો એમણે જરા વધારે વાત કરી છે કે એવો અનુભવ કરનાર કોઈ મનુષ્ય ચાંડાળ હોય એટલે નીચ કુળમાં જન્મ થયો હોય. આત્મા કોઈ ચાંડાળ નથી, આત્મા કોઈ પશુ એ નથી ને મનુષ્ય નથી, આત્મા આત્મા છે. પણ બાહ્ય દ્રષ્ટિએ જેને નીચ કુળ કહેવાય, બ્રાહ્મણ વાણિયાનું ઉચ્ચ કુળ કહેવાય, ક્ષત્રિયનું પણ ઉચ્ચ કુળ કહેવાય, પછી ક્ષુદ્ર છે એ બધા ઢેઢ ભંગી ચમાર ચાંડાળ એમાં જે બધા છે એ નીચ કુળમાં છે. તો કે કોઈ ચાંડાળને સમ્યક દર્શન થાય તો ગણધરદેવ એને દેવ કહે છે. ગણધરદેવ એટલે આચાર્ય શિરોમણી સમંતભદ્ર આચાર્ય અમૃતચંદ્ર આચાર્ય એ બધા મહાન આચાર્યો છે, પણ ગણધરદેવ તો આચાર્યના પણ ગુરુ ગણાય એવા આચાર્ય છે. એમના નામે વાત કરી છે કે ગણધરદેવ એને દેવ કહે છે. અને અહીંયા અમૃતચંદ્રાચાર્ય તો સીધું જ કીધું, કારણ કે આ જ્ઞાની પોતે જ અચિંત્ય શક્તિ વાળો દેવ છે. જ્ઞાની થયો કે અચિંત્ય શક્તિ વાળો એ દેવ થઈ ગયો. અમે અમારી નજરમાં એને આટલો મહિમા આપીએ છીએ. 143માં પરમાત્મા શબ્દ વાપર્યો છે, પક્ષાંતિ ક્રાંત થયો ચોથા ગુણ સ્થાને આવ્યો કે પરમાત્મા છે. મુમુક્ષુ જીવને એટલો મહિમા ન આવે, કારણ કે અહીંયા સામે મુમુક્ષુ ને રાખ્યો છે અમૃતચંદ્રાચાર્ય ને કુલચંદ્રાચાર્ય, ત્યાં સુધી એને પેલું શંકિત ન થાય. પરમાત્મ બુદ્ધિ એ મહિમા ન આવે ત્યાં સુધી એને સમ્યક દર્શન નું બીજ પ્રગટે નહીં. પછી ભાવ ભાષણ આવે સ્વરૂપનું બીજું સંકેત, પછી નિર્વિકલ્પ દશામાં પરમાર્થ સમ્યક દર્શન પ્રાપ્તિ થાય. પેલું સંકેત જ ન આવે, બીજું ત્રીજું ક્યાંથી આવે? એની પાછળ રહસ્ય એ છે કે અમે દેવ કહીએ છીએ આચાર્ય ઉઠીને એના ઉપરના ગુણ સ્થાને બેઠેલા, તો તારે શેનો વિકલ્પ કરવાનો રહે છે? મુમુક્ષુ ને વિકલ્પ શેનો? અહીં તો જે અત્યારે વિદ્વાનો ને ગુરુ કહેતા પાણી ઉતરી જાય છે, પરસો ઉતરી જાય છે, ચોથા ગુણ સ્થાન વાળાને ગુરુ કેમ કહેવાય? અરે ગુરુ નો કહેવાય ને ભગવાન કહેવાય, પરમાત્મા કહેવાય. બિલકુલ, એ તો ગણિત નો વિષય છે કે જે પરમાત્મા તીર્થંકર થી ના નિમિત્તત્વ થી બીજા જીવ તરે છે એ જ જ્ઞાની પુરુષ ના નિમિત્તત્વ થી બીજા જીવ તરે છે. જે તરે છે એને પરમાત્મા બુદ્ધિ આવે છે ત્યારે તરે છે, અને તરે છે એ 100% સંસારમાંથી ડૂબતો બચે છે, ચાહે નિમિત્તમાં તીર્થંકર હોય કે ચાહે નિમિત્તમાં જ્ઞાની હોય. તરનારને શું ફરક પડ્યો? એ તો પૂરેપૂરો 100% બચ્યો. જે ગુણસ્થાન નો ફેર છે એ તો ઈ બે વચ્ચે નો છે, એમાં તારે હું લેવા દેવા? તારો મતલબ તો પૂરેપૂરો સરે છે. તને 1,00,000 રૂપિયા મળે તો દિવાળું કાઢતો બચી જાય. અત્યારે તારે પૈસાની ભીણી પડી, ઇજ્જત આબરૂ બજારમાં જાતી હોય ને દુકાન બંધ કરવાનો, દિવાળું કાઢવાનો વારા હોય, એમાં કોઈ શું કરીએ તો તમે બચી જાઓ? તો કે 1,00,000 રૂપિયા મળે ને તો મારો તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, મારો ધંધો પાછો એમ ને એમ ચાલે. હવે એ 1,00,000 દેનાર લખપતિ હોય, કરોડપતિ હોય, અબજપતિ હોય, 1,00,000 દેનાર કોણ છે એટલું જોવાનું છે. એમાં અબજપતિ હોય તો મારે કામનું, અને લખપતિ આપે તો મારે ન લેવાય એવી મૂર્ખામી કોઈ કરે કે નહીં? મને તો અરબપતિ હોય ને એના જ 1,00,000 લેવાના છે મારે. અરે ભાઈ લખપતિ દેતો હોય તો મારા માટે એ અરબપતિ છે એમ કેમ કે એને તો પોતાના મતલબથી સવાલ છે. એમ ગુણસ્થાન નો તફાવત તો એ બંનેના ઉપાદાન નો છે. તારે તો નિમિત્ત વારે સંબંધ છે ને નિમિત્ત માટે તો બે સરખા છે તારા માટે, તો એ પર એને પરમાત્મા કે આને પરમાત્મા કે તારા માટે તો સરખું જ છે. એટલે એમાં વાસ્તવિકતા છે, અતિશયોક્તિ નથી, વાસ્તવિકતા છે. બસો 13માં તો એ થઈ વધારે કીધું. એનું કારણ બીજું છે કે જીનેન્દ્ર પરમાત્મા શુક્લ ધ્યાનમાં છે, અને શુક્લ ધ્યાનને તો સમજી શકે એવી પોતાની કેપેસિટી નથી. મુમુક્ષુને મુમુક્ષુ કેવળ જ્ઞાનીને ઓળખી ન શકે, કોઈ જ્ઞાની ઓળખી શકે, મુનિ ઓળખી શકે, મુમુક્ષુ ન ઓળખી શકે. એટલે એમ
કીધું
આત્માને સીધું ઓળખી નથી શકતો. એમાં વચ્ચે સત્પુરુષ હોય ત્યારે ઓળખે, પહેલું સંકેત થાય પછી ત્રીજું બીજું આવે. આત્માને ઓળખવાનું સ્ટેજ તો બીજું સંકેત છે, એ પહેલું થાય તો બીજું ઓળખાય. આ પરિસ્થિતિ છે. એટલે કીધું હે આત્મા તું તો સીધો ઓળખાતો નથી એના વગર, જવાબ આપતો નથી. આત્મા એક પાર્ટી છે પણ દલાલ વગર માને નહી. દલાલ ના ઘરમાં બેઠા છે અને વેતના નગર જ હોય તો એ દલાલ ની આંગળી નાચવું પડે. તમને બીજો ખ્યાલ ન હોય, આ દલાલની અંદર એક ફાઇનાન્સ બ્રોકર જ હોય છે, માર્કેટની અંદર ફાઇનાન્સ બ્રોકર છે આપણે ત્યાં. અને જે માણસનો ધંધો બીજાના પૈસા લઈને ચલાવવાનો હોય, એટલો ઓવર બિઝનેસ ચાલતો હોય, ઓવર ઇન્વેસ્ટમેન્ટનો, એને તો પૈસાની હાલતા ને ચાલતા જરૂર પડે. કેમ કે એનો ધંધો જ મોટો હોય ને, અને એટલો ધંધો મોટો આદર ઉપર ચાલતો હોય એટલે પૈસા એને બજારમાંથી લેવાના હોય. એ કોઈ દી ફાઇનાન્સ બ્રોકર હારે ન બગાડી શકાય, અને બગાડે તો એ ફાઇનાન્સ બ્રોકર એને દિવાળું કઢાવી નાખે એક જ દિયે. વેપારી સમજે ને વાતને, એ એમ કે ભાઈ એને દેવાય નહીં, મારો મત નથી પડતો એટલે ખરાશ, એને કોઈ પૈસો એનો આપે. તો પણ આટલું મોટું છે ને તો કે ભાઈ બોગસ છે, મંદિર પૂર થઈ ગઈ છે, થઈ રહ્યું તમને દિવાળો નીકળી જાય, ઉઠવણું થઈ જાય છે. તો એવી વાત છે, સત્પુરુષ એવું કરતા નથી, પણ એની અનિવાર્યતા એવી છે. એટલે કૃપાળુ દેવે એમ કીધું કે એ આત્મા તારા કરતા વધારે સરળ છે. મહત્વ શું છે એટલે વાત ચાલે.
બીજું કઈ શોધમાં ખરેખર તો દુઃખથી બચવા માટે શોધ એમ કહેવા માંગે.
બીજું કઈ શોધમાં એટલું કૃપાળુ દેવ નું જે વચનામૃત છે 76 નંબર ના પત્ર માં છે, એટલું જે વચનામૃત છે એ એમના અનેક ભવોના અનુભવ નો ટોટલ છે. કે બીજી માથાકૂટમાં ન ઉતરે ને એક જો સત્પુરુષ ને શોધે, એમાં તો શું છે કે સત્પુરુષ છે એવી ઓળખાણ લાયકાત પણ એની ઉભી કરવી પડે ત્યારે સત્પુરુષ ને શોધે ને. બધાની વાત છે એની અંદર પોતાની યોગ્યતા. એટલે જો એટલે હદ સુધી પહોંચે એ તો પામી જ જવાનું, એ તો મોક્ષ પામી જવાનો. ત્યાં મોક્ષ ની જ વાત લીધી
છે.
તારી યોગ્યતા મોક્ષ ને લાયક થઈ ગઈ, નિર્વાણ પદ નો અધિકારી થઈ ગયો. એમ જ છે, એમ સૂજ નથી આવી. જેને સત્પુરુષ ની જરૂરિયાત નથી દેખાણી એને પોતાને હજી મોક્ષ પામવાની દાન જ નથી, હજી સંસારમાં પરિભ્રમણ કરવાની ઈચ્છા છે એને. આત્મહિતની સૂઝ આવી જ નથી, સૂઝ નથી આવી કેમ કે જરૂર નથી દેખાણી. જરૂર દેખાય ને સૂઝ આવે. એ તો આચાર્યો એ જે મહિમા કર્યો છે એની પાછળ રહસ્ય છે, એ રહસ્ય કૃપાળુ દેવે ખોયેલું છે. આચાર્યો તો મહિમા કરતા ગયા, અચિંત્ય શક્તિ સ્વયમેવ દેવ, અચિંત્ય શક્તિ વાળો એ દેવ છે. થોડી શક્તિ વાળો દેવ નથી પણ કલ્પનામાં નહીં આવે તારે એમ કે છે, ચિંતવી નહીં શકે એક શક્તિ વાળો દેવ છે. એમ કરીને જે મહિમા કર્યો એ સમજીને કર્યો છે, અંતરથી કર્યો નથી. બધી ખબર છે, બધું સમજીને બેઠેલા છે. જંગલમાં ગયા છે, સર્વસંગ પરિત્યાગ કરીને એમને એમ ગયા છે કઈ. ભરત ચક્રવર્તી જેવા ભરત ચક્રવર્તી 6 ખંડ ને 96,000 રાણીઓને છોડીને જંગલમાં બી ગયા છે, ત્યારે કે એમને એમ ગયા છે. એવી કઈ ચીજ લેવા માટે ગયા છે કે જેની પાછળ આ કોઈ હિસાબ જ ગણીને ગણ્યો નહીં એમણે. છોડતા વાર કેટલી લાગી, નાકમાંથી શેડા કાઢે એટલી વાર લાગી છે. કપ ભરાઈ જાય તો રહી શકે ને, છીકવાડવું જ પડે, નાક સાફ કરવું જ પડે. એમ એ રહી જ ન શકે એ 6 ખંડમાં અને રાજપાટમાં રહી ન શકે એવી પરિસ્થિતિમાં એ ક્યારે આવ્યા છે. એવા એવી મુનિદશામાં લખાયેલી આ વાત છે, જેમાં ચક્રવર્તીઓએ મુનિપદ અંગીકાર કર્યું એ મુનિદશામાં આવી બધી વાતો લખાઈ ગઈ છે. એવી તો એ વાત
નથી,
એમણે મહિમા કર્યો. એમના ગુરુ છે, અભિલાષા નું પદ છે. મારો અપૂર્વ અવસર કેવા આવે કે હું આવું પણ મુનિ થાવ. પણ મુનિ થઈને આટલી પ્રશંસા સમ્યક દ્રષ્ટિ ની કરે તો એની પાછળ નક્કી ગંભીરતા છે. એ વાત તો ઓછામાં ઓછી સ્વીકારવી જોઈએ, સમજાય કે ન સમજાય એટલું તો સમજવું જોઈએ કે નક્કી વાતમાં કઈ ગંભીરતા છે. અને તે પણ મુમુક્ષુને એના હિત માટે કહે છે. ચારેયનું યુગના લખનારાઓ મુનિરાજે આ વાત કરેલી છે. કર્ણાનું યુગના શાસ્ત્રોમાં પણ આ નીકળે છે. ચરણાનું યોગ નું શાસ્ત્ર તો આરત્ન ગ્રંથ શ્રાવકાચાર્ય ચરણાનું યોગ નો ગ્રંથ છે, આચાર નો ગ્રંથ. દ્રવ્યાનો યુગ નો આ ગ્રંથ તો સમયસર પોતે છે, ચાર્યનો યુગ માં એવા બળદ હોય અને એની ખરી પગનો નખ, પગની પગનો નખ છે એનો, એ વિષ્ટા નડે તો વિષ્ટા ધન્ય થઈ જાય. કેટલો સુમ્ય દર્શન નો મહિમા એમને હતો, કેમ કે આચાર્ય દેવો એવો મહિમા કર્યો છે, એમને તો હોય જ ને. આચાર્યો જયારે મહિમા કર્યો છે, આપણે દર્શન મૂલો ધમોમાં 55 થી 60 મુનિઓના ગ્રંથો માંથી આધાર દીધેલા છે. જુઓ સુમ્ય દર્શન નો મહિમા ચારેય યુગમાં કેટલો કર્યો છે, કેટલો. માટે જેના સર્વ અર્થ સિદ્ધ છે, જેના બધા પ્રયોજન સિદ્ધ થઈ ગયા છે, એવા સ્વરૂપે હોવાથી બધું એમનું સિદ્ધ થઈ ગયું છે એમ કીધું. હજી આટલા ગુણસ્થાન બાકી રહ્યા છે એવું ન કીધું, જેનું સર્વ પ્રયોજન સિદ્ધ થઈ ગયું, કેમ કે આખો ખજાનો હાથમાં આવ્યો છે એમને, તો એવા સ્વરૂપે હોવાથી નાને અન્ય પરિગ્રહ થી શું કરે, એને બીજા પરિગ્રહ ની જરૂર શું, કઈ કોઈ ચીજ ની કોઈ સામગ્રી ની અપેક્ષા નથી, દીનતા નથી, સામગ્રી ની ન હોય પણ આબરૂ કીર્તિ ની પડી હોય કે ન પડી હોય, એ સૌથી મોટો પરિગ્રહ છે. ઓલા તો એને લઈને ગણાતા પરિગ્રહ છે અત્યારે, હવે આ પૈસા વાળો છે, આ બંગલા વાળો છે, પણ એ જે પ્રશંસા થઈ એ સૌથી મોટો પરિગ્રહ. આમ તો પરિગ્રહ નો અર્થ જુદો છે, એ તો બધા પરિણામના નિમિત્ત છે. સામગ્રી અને આપણું કૃત્ય તો પરિગ્રહ રૂપી પરિણામના નિમિત્ત છે, નિમિત્ત ઉપરનો આરોપ છે. પરિગ્રહ તો જીવના પરિણામ છે. એકત્વ ભાવે ગ્રહણ કરવું એનું નામ પરિગ્રહ છે. તારે કોરથી પૂરેપૂરું તન્મય થઈને સર્વસ્વપણે ગ્રહણ કરી લેવું એનું નામ પરિગ્રહ છે. ગ્રહ એટલે ગ્રહ પરિગ્રહ એટલે પૂરેપૂરું સારી રીતે. તો જ્ઞાનીને બીજો કઈ પરિગ્રહ કરવાની જરૂર નથી, કોઈની સાથે એકત્રો સ્વરૂપમાં મળી ગયું, પરમાત્મા મળી ગયો, હવે બીજા પરિગ્રહની શું જરૂર છે, કાંઈ નહીં. કૃપાળુદેવનું એક વચનામૃત છે, બહુ સરસ છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સંયમ, એ એક શુદ્ધોપયોગમાં સમાય છે. તેમાં લીધું છે, એક શુદ્ધોપયોગમાં સમાય જાય છે. જ્ઞાની થયો એટલે શુદ્ધોપયોગી થયો, શુદ્ધ ઉપયોગ એને પ્રગટ કર્યો કે એને વ્રત તપ સંયમ બધું એમાં આવી. કેમ કે અસંગ દશા પ્રાપ્ત કરી, ઓલા બધા તો શુભ ભાવ છે, વ્રત તપ નિયમ સંયમ એ બધા તો શુભ ભાવ છે, એ તો હજી સંગ કરે છે બીજા પુરુદ્રેવનો, આ તો અસંગ દશા પ્રાપ્ત કરે તો કેમ આ બધું આવી ગયું છે. એટલો શુદ્ધોપયોગ નો મહિમા કર્યો છે. પછી તો પરિણતિ થઈ ગઈ ને, એનો ભાવાર્થ કર્યો છે શ્લોકનો, કે આ જ્ઞાન મૂર્તિ આત્મા પોતે જ અનંત શક્તિનો ધારક દેવ છે, આત્મા જ અનંત શક્તિનો ધારક દેવ છે અને જ્ઞાની છે, આત્મારૂપ થઈ ગયા છે. 680માં કહ્યું ને, અમે પરમાત્મા થયા છીએ. કેમ કે અમે પોતે જ પરમાત્મા થયા છીએ એમ લીધું છે. સાતમા તો આનાથી અનંત પરમાત્મા છે, હવે કે અમે થયા છીએ, કેમ કે એ સ્વરૂપે અમારો અનુભવ વર્તે છે, માટે અમે પણ પરમાત્મા થયા છે. જ્ઞાની પોતે નિજ પરમાત્મા સ્વરૂપનો અનુભવ કરે ત્યારે એમ અનુભવ કરે કે હું સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપે પરમાત્મા છું. પછી બીજાને બીજી રીતે કહેવાનો શું અધિકાર છે? જ્યારે એ પોતે પોતાને પરમાત્મા સ્વરૂપે અનુભવ ગોચર કરે છે અંદરમાં, ત્યારે બીજો એમ કે ના ના એમ નથી, નામ છે, એનો અધિકાર જ નથી ને કોઈનો. એક અબજપતિ માણસ ને કોઈ એમ કે દેવાળીઓ છે, હવે એ કહેનાર નો શું અધિકાર છે? ઉનાની પાસે જે છે એ છે, તો શું ફરક પડવાનો? એમ આને પોતાને પોતાના નિજ પરમાત્મા સ્વરૂપનો સાક્ષાત અનુભવ કરતે છે કે પોતે પરમાત્મા સ્વરૂપે છે. પછી બીજાને બીજી રીતે કહેવાની વાત ક્યાં રહી છે? કહેવાનો અર્થ જ નથી, તો નિરર્થક છે એમ કહેવું. એટલે કે છે કે આ જ્ઞાન મૂર્તિ આત્મા પોતે જ, કોકની વાત નથી કરતા, થર્ડ પર્સન ની વાત નથી કરતા, પોતે જ અનુશક્તિનો ધારક દેવ છે અને પોતે જ ચૈતન્ય રૂપી ચિંતામણી હોવાથી વાંછિત કાર્યની સિદ્ધિ કરનારો છે. વાંછિત કાર્ય કઈ જગતની વાંછા નથી, આમાં જે નિર્માણ પદ છે, ધ્યેય બાંધ્યું છે મોક્ષ પદનો, મુમુક્ષુની ભૂમિકામાં એની પ્રાપ્તિ કરનારો છે પોતે. માટે જ્ઞાનીને સર્વ પ્રયોજન સિદ્ધ હોવાથી, એને કોઈ પ્રયોજન બાકી રહેતો નથી, સર્વ પ્રયોજન સિદ્ધ હોવાથી તેને અન્ય પરિગ્રહનું સેવન કરવાથી શું સાધ્ય છે, શું મેળવવાનું છે? કે કાંઈ નહીં, અર્થાત એને કાંઈ જ સાધ્ય નથી, એને કાંઈ જ સાધ્ય. એને જ્ઞાનીને અન્ય પરિગ્રહની વાંછા હોતી નથી, એ તો બધી ચીજ નકામી લાગી છે, આખું જગત એને નકામું લાગ્યું છે. એના ઉપરની ગાથા આ જ્ઞાનાનુભવની મહિમા પણ કરી છે અને હવે પછીની જે ગાથા છે એ વિષયનો અહીંયા ઉપોદઘાત પણ કર્યો છે કે જ્ઞાની કેમ પરને કેમ ગ્રહતો નથી, કેમ ઈચ્છતો નથી, પરની પકડ એને કેમ નથી, કે પરની પકડ મૂકવાની પ્રેક્ટિસ તો મુમુક્ષુની ભૂમિકામાં કરી નાખી છે. કોઈ પણ ઉદય આવે, ઉદાસીન રહેવું, સર્વ પ્રકારના નાના મોટા કહેવાતા નાના મોટા, બાકી એક જ જાતના છે ઉદય તો. કોઈને એમ કે આને બહુ મોટો ઉદય આવ્યો, કોઈ એમ કે આને બહુ સાધારણ ઉદય આવ્યો, કોઈ મોટા ઉદયમાં ડૂબી જાય છે, કોઈ સાધારણ ઉદયમાં પણ ડૂબી જાય છે, ખેંચાઈ જાય છે. પણ મુમુક્ષુની ભૂમિકામાં સર્વ ઉદયમાં ઉદાસીનપણે રહેવું એક પ્રેક્ટિસનો વિષય બનેલો હોય છે, પછી જ્ઞાની થાય છે. અને નુકસાન તો ઉદયમાં જ કરે છે ને, પછી ભલે નાનો હોય કે મોટો. હાથમાં કઈ માલ ન હોય, પણ પરિણામ જ્યાં ખેંચા ના ત્યાં ઉદાસીનતા ગઈ. ત્યારે એક કિંમત ખોઈ આત્મકલ્યાણ અને આત્મ સ્વરૂપ પાસે આખા જગતની કિંમત જેને ખોઈ એને ઉદયની અપેક્ષા શું? સર્વ ઉદયમાં ઉદાસીન છે. તે બી પ્રેક્ટિસ પછી એની પરિપક્વતામાં જ્ઞાન દર્શાવે છે. એટલે ઉપરને કેમ ગ્રહે એમ કે છે કે કોઈ ઉપરની પકડ એને નથી, કોઈ પરનું ગ્રહણ નથી, પર દ્રવ્ય ને પર ભાવ કોઈ નું ગ્રહણ નથી. જો ગ્રહણ કરે તો પર તરીકે રહેતો નથી, અને પર કર્યું એટલે વાત પૂરી થઈ ગઈ, ગ્રહણ કરવાનો સવાલ નથી. તમારે મારી પાસે એક જ કંપનીની સરખી ફાઉન્ટેન પેન છે, તમે લખવા કાઢી પછી મૂકી દીધી, એ ભૂલી ગયા કે તમે મૂકી દીધી છે ખીચામાં, પણ તમારી પેન જોઈને એમ થયું કે કદાચ મારી હશે, એટલે ઉપાડી એટલે તમે કીધું ભાઈ તમારે ખીચામાં છે. નામ ઉપર નથી લખ્યું કઈ, પણ ખબર પડી કે બે એક જ કંપનીની છે અને મારી તો મારા ખીચામાં છે, એટલે આ મારી નથી એમ નક્કી થયો. મારા જેવી હોવા છતાં ખબર પડી કે મારી નથી, વાત પૂરી થઈ ગઈ. ગ્રહણ કરવાની વાત પૂરી થઈ ગઈ કે ન પૂરી થઈ ગઈ કે નહીં? મારે તો મારી પાસે છે, આ મારે લેવાની નથી, ભૂલથી લેવાઈ ગઈ. એમ જ્ઞાનીને પરનું ગ્રહણ નથી એનું કારણ કે પરને પર તરીકે જોવે છે, પછી કેમ ગ્રહણ કરે? જે ગ્રહણ કરે છે તે પરને ગ્રહણ નથી કરતો, સ્વ તરીકે ગણીને ગ્રહણ કરે છે. બાકી પર આવ્યું, પર છે એમ જ્ઞાનમાં આવ્યું એટલે વાત પૂરી થઈ જાય છે. અને જ્ઞાન દશામાં તો ચોખ્ખું બહુ છે કે આ પદાર્થોને સ્વ તરીકે અનુભવીને એટલે ભ્રાંતિથી, આ બધા પદાર્થોમાં સચેત અચેત ચેત મિશ્ર બધા લઈ લેવા, જળ અને ચૈતન્ય બધા લઈ લેવા, કુટુંબ પરિવાર બધું આવી જાય એમાં, કે આ બધા ચીજોમાં પોતાપણું કરીને આ જીવે પરિભ્રમણ તો કર્યું તો અનંતકાળથી પરિભ્રમણ તો આમ જ કર્યું છે. એ ભૂલ, એ ભ્રાંતિની ભૂલ સમજાણી છે પછી જ્ઞાની થયો, પછી ભ્રાંતિ કેમ કરે? પરિભ્રમણ થી છૂટવાનો માર્ગ હાથમાં આવી ગયો, એ શું કરવા ભ્રાંતિ કરે? ત્યાં તો ચોખ્ખું દેખાય છે કે આમાં પોતાપણું કરીને મોહથી, દર્શન મોહથી મેં અનંતકાળ પરિભ્રમણ કર્યું. થોડા કાળ માટે સંયોગ છે, માટે સૌ સુના રસ્તે, પરમાણુ રસ્તે, જીવ જીવના રસ્તે બધા જાય છે. ભ્રાંતિ થઈ જાય તો ખલાસ, ભ્રાંતિ થઈ જાય તો ખલાસ.
ત્યાં તો સ્વરૂપ નો અનુભવ
એવું કોઈને થઈ જાય છે, એટલે ચેતવા છે, એનું જ્ઞાન કરાવીને ચેતવા છે. એક માણસ લાખપતિ લખો લાખોપતિ કરોડપતિ થયા પછી દેવાળું કાઢે છે કે નહીં? લાખો કરોડો થઈ ગયા પછી કેમ દેવાળું કાઢે? એની પાસે તો આટલી બધી મૂડી હતી. એવું ક્યાંક બને છે ખરું, પણ નવી દુકાન માંડનાર એ વાતને ગણતો નથી. એ આલંબન લેવાનું વિષય નથી. નવો ધંધો શરૂ કરનાર તો હું કરોડપતિ થઈ જઈશ એટલું જ જોયે છે. એ આશા જ નવી દુકાન માંડે છે. એ દેવાળું કાઢનારને જો ગણવા બેસે તો એનામાં ધંધો કરવાની હિંમત ન રહે. પહેલેથી જ હિંમત હારી જાય તો આપણે હિંમત હારી મારવાની નથી. શાસ્ત્રમાં તો બધી વાત આવશે. એવી વાતોથી હિંમત હારી જાય કોઈ તો કામ ન કરી શકે. એટલે એક જાણવાનો વિષય છે કે એવું પણ બને ખરું. આપણે જાગૃત રહેવું, એવું ન બને એના માટે આપણે પછી તો ક્યારેક જ્ઞાની થયા પછી જાગૃત રહેવાની વાત છે ને. હજી તો જ્ઞાની થવાનું બાકી છે. કરોડપતિ થયા પછી એને દિવાળું કાઢ્યું તો આપણું પણ હજી આપણે કરોડપતિ જ નથી આવ્યા. એ પેલા ક્યાં થયા પછી દિવાળું કાઢવાની ચર્ચા કરવી? બસો ને સાત ગાથા. કોણામ ભણિજ ભૂહો પરદમમ મમ ઇમમ હવદી ડબમ અપાણમ અપણો પરિગહણ પરિગહંતુ નિયદમ વ્યાણંતુ પર દ્રવ્ય આમુજ દ્રવ્ય પોતાના આત્માને જ નિયમથી પોતાનો પરિગ્રહ જાણતો થકો. પકડ એને આત્માને છે અને અનંત ગુણની સંપત્તિ એમાં રહેલી છે. મારો પરિગ્રહ એમ જાણનાર જ્ઞાની છે. તો પછી એવો કયો જ્ઞાની હોય કે આ પરદ્રવ્યને પણ પોતાનું કહે કે જાણે? એમ કેમ કહે, એમ કેમ જાણે? પરને પર તરીકે જાણનારો પોતાનું કેમ કહે? પરને પર જાણ્યું એટલે એમને વાત પૂરી થઈ ગઈ. કોઈ સ્વામિત્વ એમને રહેતું નથી. પરમાં પોતાપણું કરવું એ જ અજ્ઞાન, જે પરિભ્રમણનું કારણ છે. અનંત પરને પર જાણવું ને સ્વને સ્વ જાણવું એ જ મોક્ષનું કારણ, એ જ જ્ઞાન દશા, એ સાચું જ્ઞાન. વાત તો સાવ સાદી સીધી છે. જીવ એ વાતની કિંમત અને એ વાતની ગંભીરતા સમજે તો ભૂલ ન કરે. અન્ય મતની અંદર કોઈ સંન્યાસી થઈ જાય, ગૃહસ્થી હોય, કોઈ કુટુંબમાં જન્મથી હોય ને માણસનો, પછી ગમે ત્યારે સંન્યાસી થઈ જાય એટલે એને કોઈની સાથે સંબંધ ન રહે. ઘર છોડી અને એ જુદા જુદા ઠેકાણે વિચર્યા કરે. બરાબર તો કે કેમ? ભાઈ એ તો સંન્યાસી છે, એને કોઈ ઘર નથી, એને કોઈ કુટુંબ નથી. જ્ઞાન દશામાં સંન્યસ્ત દશા છે. કોઈ પોતાનું પોતાનું નથી રહેતો એની અંદર. ખુલાય તો બાર માં ત્યાગ કર્યા પછી પોતાનું નથી, આ આ ઘરમાં રહ્યા પછી એને પોતાનું નથી. છોડીને પરિણામ ન થવા સહેલા છે, છોડ્યા વગર પરિણામ ન થવા એ કઠણ વાત છે. જૈન દર્શનમાં ત્યાગ પાંચમા ગુણ સ્થાને, છઠ્ઠા ગુણ સ્થાને લીધો છે, ચોથા ગુણ સ્થાને બાહ્ય ત્યાગ નથી લીધો, પણ ચોથા સ્થાને આત્મા એટલો કેળવાય છે, આત્મા એટલો કેળવાય છે કે સંસારના તમામ પ્રકારના સંસારીને યોગ્ય ઉદયોની અંદર ક્યાંય પોતાપણ કરે નહીં. ઉદય મારો નહીં, જેટલા શુભાશુભ કર્મના ઉદય આવે એ બધા ઉદય ઉદયના ઘરના છે, મારો કોઈ ઉદય નથી, મારા પણ મૂકી દીધું. ઉદયમાં પોતાપણાનો ત્યાગ છે, ઉદયની વચ્ચે રહીને ત્યાગ કર્યો, પછી આ આચરણનો અધિકાર શરૂ થાય છે, આચરણના સ્ટેજ શરૂ થાય છે યથાર્થ. એમ મોક્ષ, મોક્ષ દશામાં એમ પહોંચે છે, પણ પહેલી આટલી પાયાની તૈયારી આટલી છે. મૂળમાં એ સમ્યક દર્શન ઊભું છે, મોક્ષ નું મૂળ સમ્યક દર્શન છે એમ છે. ખરેખર પાયા વગર નું ચણતર નથી. ચૌદે ગુણ સ્થાન નો પાયો એ ચૌદ માળના મકાનની ઇમારતની મજબૂતાઈના સ્વપ્રમાણમાં છે, નહીતર એ ટકે નહીં. મોક્ષ નું મૂળ સમ્યક દર્શન, મૂળ કયો કે પાયો. ઝંઝાવાત હોય ત્યારે અનેક જાતના વૃક્ષો પડી જાય છે, આવે છે ને પ્રકૃતિના સાયક્લોન, એમાં ઘણા વૃક્ષો પડી જાય છે, અને મોટા મોટા વિશાળ વૃક્ષો પણ પડી જાય છે, પણ આ નાળિયેરી ને તાળના ઝાડ પડતા નથી. જોજો તમે, ફેલાવા વાળા વિસ્તાર વાળા ઘણા ઝાડો પડી જશે, વડના, લીમડાના, પીપળાના, આંબાના, ઘણી ડાળીઓ હોય ને બધું હોય, થળ જાના બહુ જાડા હોય, આ સિંગલ ઉભું રહીએ છે પડે નહી. સિંગલ ઈ હોય છે ને, આખા વૃક્ષ નો આધાર એના ફેલાવા ઉપર નથી, એની ડાળીઓ ઉપર નથી, એના થળ ઉપર એ નથી, એના ફળ ફૂલ ઉપર એ નથી, એનો આધાર એના મૂળ ઉપર છે. એમ પુરાણો જે લેખા છે એમાં આચાર્યોને એ કહેવું છે, આચાર્યોએ પુરાણો લખ્યા છે, સમ્યક દ્રષ્ટિ પુરુષોના પુરાણો લખનાર આચાર્ય છે, સમ્યક દ્રષ્ટિઓ નથી. જંગલમાં બેઠેલા આચાર્યો લખ્યા છે કે જો આ ઝંઝાવાત આવ્યા ને ઉભા છે, એમને ઉભા રહી ગયા છે, ઝંઝાવાતમાં પડ્યા નથી, ડોલાયમાન નથી થયા. અને ધજા ફરકે, કઈ શિખર થોડું ફરકે, પવન આવે ને એમાં ધજા ફરકે, શિખર થોડું ફરકે, શિખર તો એમને મળીએ, ધજા ફરફર ફરફર થયા કરે, ધજામાં ક્યાં શક્તિ છે કઈ. એમ જે બધા ઉદયમાં ડોલાયમાન થાય એ ધજા જેવા છે, નાની તો શિખર જેવા હોય, ઉદય ફુદયમાં કઈ ને હલે બલે નહીં, વજ્રપાત થાય એના માટે તો નિર્જળ અધિકાર રીખી પાછળ આવશે, આ અધિકારમાં છે. વજ્રપાત થાય, ચૌદ બ્રહ્માંડ ખળભળી જાય, ભલે એ બીજા એમ એવા નિસંકેત નિકાંક્ષિત નિસંકમ સતતમ સ્વયં સસહજમ જ્ઞાનમ સદા વિંદતે. જ્ઞાન ને વિંદન કરનારા છે, જ્ઞાન ને અનુભવ કરનારા છે. હું જ્ઞાન માત્ર છું, જ્ઞાનમ સદા વિંદતે. ત્યાં એ વાત લીધી છે, જ્ઞાન ને વેદન કરનારા છે માટે હલતા નથી એમ કે છે. સહજપણે નિશંક થઈને જ્ઞાન ને વેદનારા એમ વેદે છે કે 14 બ્રહ્માંડ નો ખળભળાટ એની પહોંચ મારામાં નથી. કેમ કે હું તો સ્વરૂપે કરીને અવ્યાબાધ સુખ સ્વરૂપ છું, મારા સુખ નો પણ બાધા પહોંચાડી શકે. જેના એક એક પ્રદેશમાં અનંત સુખ ભર્યું છે, જે સુખ અચિંત્ય અને અવ્યાબાધ છે અને સર્વોત્કૃષ્ટ છે ડિગ્રી એ કરીને, એને દુઃખ કોણ પહોંચાડી શકે? કોઈની પહોંચ નથી ત્યાં. બાધા અવ્યાબાધમાં બાધા થાય કેવી રીતે? અને એની ખાતરી એનું નામ સમ્યક દર્શન છે, એની પ્રતિતિ એનું નામ સમ્યક દર્શન છે. એટલે તો અનુભવ કરે છે કોઈની પહોંચ નથી ને શું કરવાનો, મારામાં જેની કોઈની પહોંચ નથી મને શું છે?
વિશિષ્ટિકા લઈ શકાય.